આપણને અહીંયા સમ્યક જ્ઞાનની મહત્તા એનો આપણને દેખાડે છે. સમ્યક જ્ઞાન કોને કહેવાય તેની વાત કરે છે અને સમ્યક જ્ઞાનની મહત્તા દેખાડે છે કે આત્માના જ્ઞાન વિના કદાચ મુનિવ્રતના વ્રતો ધારણ કર્યા, મુનિના વ્રતો અને નવમી ગ્રવે ગયો તો પણ એ આત્માનું સાચું સુખ પામ્યો નથી. માટે એણે આત્મજ્ઞાન, આત્માનો અનુભવ, સમ્યક જ્ઞાનની મહિમા જાણી તે પ્રાપ્ત કરવું જોઈએ. તો હવે આપણને છઠ્ઠી ગાથામાં કહે છે, જ્ઞાનના દોષ અને મનુષ્ય પર્યાય વગેરેની દુર્લભતા. તાતે જીનવર કથિત તત્વયભ્યાસ કરી જે સંશય વિભ્રમ મોહ ત્યાગયા પોલખલી જે યહ માનુષ પર્યાય સુકુલ સુનિવો જીનવાની ઇહ વિદ ગયે ન મિલે સુમણી જો ઉદધિ સમાની. દ્રષ્ટાંત આપીને આપણને આ મનુષ્ય પર્યાયની દુર્લભતા દેખાડે છે. ચિત્ર પણ દેખાડ્યા છે. જીનવાણી, અને જીનવાણી કોને કહેવાય છે? વિતરાગ ભગવાન ઉપર દેખાડ્યા છે અરિયન દશા, અને એની નીચે જીનવાણી. તો જીનવાણી કોને કહેવાય? વિતરાગી સર્વજ્ઞ પરમાત્માની વાણી તે જીનવાણી. અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિએ કરેલી વાત તે કોઈ જીનવાણી નથી. અને એનો શું કરવો જોઈએ? અભ્યાસ. કેવી રીતે? સંશય વિભ્રમ અને મોહનો ત્યાગ કરીને. બાજુમાં દેખાડ્યું છે, એકાગ્ર ચિંતા એકાગ્રતાથી બીજો વિચાર છોડીને ચિંતન મનન પૂર્વક એને એનો અભ્યાસ એને કરવો જોઈએ. અને મનુષ્ય પર્યાય માટે દેખાડ્યું છે કે જેવી રીતે કોઈ સમુદ્રની અંદર મણી નાખી દે, રત્ન નાખી દે, એ પછી મળવો મુશ્કેલ છે, એવી રીતે આ મનુષ્ય પર્યાય એકવાર પૂરી થઈ ગઈ પછી મળવી મુશ્કેલ છે. અને આની પહેલાં તો આપણને આવી ગયું, એકેન્દ્રીમાંથી ત્રસ થવું એ પણ કેવું છે? ચિંતામણી રત્ન શેમાં આવ્યું? હતી પહેલી ઢાળમાં, શરૂઆતમાં આવ્યું હતું ને. તો આમાં પણ એવી રીતે મનુષ્ય પર્યાયની દુર્લભતા આપણને બતાવે છે એનો અનુવાદ. તેથી, તેથી એટલે તેથી નો કોની સાથે સંબંધ કર્યો? આગલા સાથે, કે આત્મજ્ઞાન વિના તું જરા પણ સુખ પામવાનો નથી. ભલે મુનિના વ્રત ધારીને સ્વર્ગમાં જાય, નવમી ગ્રવેક જાય, પણ આત્મજ્ઞાન વગર સુખ પામવાનો નથી. માટે ધેરફોર તેથી શું કરવું? જીનેન્દ્ર ભગવાનને કહેલા, કોઈ અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિએ કહેલા નહીં, પણ જીનેન્દ્ર ભગવાનને કહેલા પરમાર્થ તત્વનો અભ્યાસ કરવો જોઈએ. આ પ્રથમ શું કરવું? આપણે અભ્યાસ કરવો જોઈએ. અને કોઈ પણ નવી વસ્તુ શીખવા માટે આપણે પહેલા શું કરીએ છીએ? અભ્યાસ કરીએ છીએ. તે તે વિષયમાં નિષ્ણાત થયા પહેલા અભ્યાસ કરવો પડે. એમને એમ થઈ જવાય, વકીલ, ડોક્ટર, એન્જિનિયર બધા એમને એમ થઈ જતા હશે બાય બોન હોય કે અભ્યાસ કરીને થાય છે. તો તે તે વિષયનો અભ્યાસ કરવો જોઈએ. તો અહીંયા પણ અભ્યાસ કરવો. કોનો અભ્યાસ કરવો? પરમાર્થ તત્વનો, યથાર્થ તત્વનો. કોણે કીધા છે? પ્રયોજનભૂત તત્વનો. એ કોણે પાછા કહેલા? જીનેન્દ્ર ભગવાને કહેલા. સાત તત્વો, નવ પદાર્થ, યથાર્થ તત્વનો, પ્રયોજનભૂત તત્વનો, સાચા તત્વનો તેણે અભ્યાસ કરવો જોઈએ. અને સંશય વિપર્ય તથા અનધ્ય વસાય અચોક્કસતાને છોડીને પોતાના આત્માને લક્ષમાં લેવો જોઈએ. લખ લીજે. લખ લીજે એટલે લખી લેવું, રાઇટિંગ કરી લેવું એમ નહીં. લખ એટલે જ્ઞાનમાં લેવું, લક્ષમાં લેવું, એને જાણવું. લક્ષમાં લેવું અર્થાત ઓળખવો જોઈએ. પહેલો સ્ટેપ શું છે? અભ્યાસ. પછી અભ્યાસ પછી એને શું થવું જોઈએ? સંશય. સંશય એટલે શંકા. શંકા એનું નીચે ફૂટનોટ આપ્યું છે, જોશો આપણે. સંશય વિપર્ય એટલે વિપરીતતા, અને અનધ્યવસાય એટલે અચોક્કસ. અચોક્કસ એટલે ડાઉટ. સંશય પણ ડાઉટ. આમાં બેમાં શું ફરક છે? કે સંશયમાં પરસ્પર બે વિરુદ્ધ માને, અને આમાં કાંઈક પણ હશે, છોડી દે ને ભાઈ કાંઈક હશે, આપણે શું માથા એમ. સ્યોર ન હોય, એશ્યોર ન હોય એનું નામ અનધ્યવસાય, અચોક્કસતા. એ ડિસાઈડ નથી કરતો. સંશયમાં તો શું છે, ડિસાઈડ કરે છે, પણ કેવી રીતે કરે છે, પરસ્પર વિરુદ્ધ. કે આત્મા કેવો છે, કે ભાઈ થોડો ચેતન પણ હશે, થોડોક જડ પણ હશે, એમ પરસ્પર બે વિરુદ્ધ ને વાતને સ્વીકારે છે. તે સંશય છે, એમાં એક વાત ઉપર એ પહોંચતો નથી. અને અનધ્યવસાયમાં કઈ નિર્ણય નથી, કઈક હશે, દેર ઇઝ સમથિંગ, કઈક તો સારું હશે. તો એ છોડો, આ અભ્યાસનું ફળ. અભ્યાસ થતા આપણને હવે વસ્તુ ચોખ્ખી થતા સંશય નથી રહેતો. વસ્તુ આવી હશે કે આવી છે, બે છે, કે સુભાવ કરતા કરતા મોક્ષ થશે ને શુદ્ધતા કરતા કરતા પણ મોક્ષ થશે, એવો સંશય છૂટી જવો જોઈએ. વિપરીતતા છૂટી જવી જોઈએ, કે જ્યાં મોક્ષ પ્રાપ્ત થાય છે ત્યાં પહેલા નિર્ગ્રંથ દશા જ હોય છે, મુનિ દશામાં 28 નો વિકલ્પ જ હોય છે. એ પ્રકારનું એને નિર્ણય થતા વિપરીતતા છૂટી જાય છે. કે ગમે એ વેશમાં થાય મોક્ષ, ગમે તે વિપરીતમાં ન થાય, પણ જે માર્ગમાં જે પ્રકારની હોય વેશ, તે જ પ્રકારથી મોક્ષ થયા પહેલા હોય છે. અને અનધ્યવસાય અચોક્કસતા, નિર્ણય સુધી પહોંચવું જોઈએ. તો ઓલા જેમ સમ્યક દર્શનના દોષ કેટલા કીધા હતા આપણને, સમ્યક દર્શનના, સમ્યક દર્શનના આમાં જ હજી તો ગયું 25 દોષ, શંકા આદિ 8, પછી 8 પ્રકારના મદ, પછી 6 અનાયતન અને 3 મૂળતા. હવે એટલું તો યાદ ને, ભલે નામ નહીં પણ એટલા તો 25 યાદ રહેશે કે નહીં. 6 શંકા આદિ દોષ, 8 શંકા આદિ દોષ, 8 મદ અભિમાન, 6 અનાયતન અને 3 મૂળતા, એમ કરીને 25 દોષ. અને આ સમ્યક જ્ઞાનના 3 દોષ, સંશય, વિપર્ય અને અનધ્યવસાય. તો તેને છોડીને પોતાના આત્માને લક્ષમાં લેવો જોઈએ, અર્થાત ઓળખવો જોઈએ, જાણવો જોઈએ, તેનું પ્રત્યક્ષ જ્ઞાન થવું જોઈએ. જો એમ ન કર્યું તો, હવે ચેતવણી આપે છે કરવું જોઈએ તો આ, પણ જો એમ ન કર્યું તો આ મનુષ્ય શરીર, પછી એનાથી આગળ ઉત્તમ કુળ, એનાથી આગળ જીનવાણીનું સાંભળવું, એક એક બધું કેવું છે દુર્લભ. પેલા તો મનુષ્યપણું મળવું, ગુરુદેવ શીખે કે આ મનુષ્યપણું શું છે, આ મનુષ્યપણું એ આત્માના અનુભવ કરવા માટે જાણે વીજળીના ઝબકારા જેવો છે. જે કઈ આપણે આયુષ ગણીએ, વધારે વધારે કેટલું આયુષ, 100 ગણીએ, 100 ગણીએ, એમાં તો ઘણું ખરું તો સેમાં જાય છે. બચપણ ખેલ મેં ખોયા, નાનપણ રમતમાં જાય, મોટા થઈએ તો જવાબદારી આવે છે, બુઢાપા દેખ કે રોયા. અને આ મોટી ઉંમર થાય, ઇન્દ્રિયો કામ ન કરે ને એમાં આત્મા ન જણાય. અને છતાં 100 વર્ષ ચાલો સરખું રહે બધું, તો અનંત કાળની અપેક્ષા 100 વર્ષ એની કિંમત કેટલું, કેટલામાં આવે ને રેશિયામાં. અનંત કાળની અપેક્ષા, ઝબકારો હજી વધારે હશે, અનંત કાળની અપેક્ષા 100 વર્ષ તો એઝ ગુડ એઝ નથિંગ, ટેન્સ ટુ 0, એઝ ગુડ એઝ નથિંગ જેવું છે. તો આ મનુષ્ય ભાવ એમ સમજવો, આત્માના અનુભવ કરવા માટે જાણે વીજળીના ઝબકારા જેવો છે. કોઈ એમ કીધું વીજળીનો ઝબકારામાં મોતી પરોવી લેજે તો શું કરે, નિરાતે હોતો રે ને. વીજળીનો ઝબકારો કેટલા કલાક રહે, અહીંયા થતી હશે ને, મેં તો હજી થાય કે ન થતી, તો કેટલા વખત કલાક રહે વીજળીનો ઝબકારો. એમાં મનુષ્ય ભાવ આપણને વીજળીના ઝબકારા જેવો મેળો છે. કામ માથે ઘણું બાકી છે અને હજી પ્રમાદમાં રહે છે. તો આ આપણને દોલતરામજી ચેતવણી આપે, જો આત્માનો સમ્યક જ્ઞાન, સંશય, વિપર્ય અને અનધ્યવસાય રહિત ન કર્યું તો શું થશે. આ મનુષ્ય શરીર, મનુષ્ય દેહ, મનુષ્યનો ભાવ, મનુષ્યનો અવતાર, એ પણ મળવો મુશ્કેલ છે. ચારેય ગતિમાં સૌથી ઓછા ભાવ આપણો ઓછો કાળ સેમાં ગયો છે, મનુષ્યમાં. એ કદાચ મેળવું, એમાંથી બીજું શું, ઉત્તમ કુળ. બીજા ઘણા આપણે જોઈએ છે કુળો, બધા કેટલા બધા હોય છે. આપણે એક વાત થઈ હતી, કેટલા કુળ છે ટોટલ, 84 લાખ તો યોનિ છે, કુળ કેટલા, નહીં કેટલા કરોડ છે, 197 લાખ કરોડ કેટલા કુળ છે એમાં? એક મનુષ્ય કુળ માં ઉચ્ચ કુળ મળવું પણ 197 લાખ. લાખ એટલે તમારે કેટલા પોઈન્ટ મિલિયન કે, અને એને ગુણ્યા કરોડ, કરોડ એટલે 10 મિલિયન. તો એટલો બધો કુળ છે, એમાંથી આપણને આ ઉત્તમ કુળ મળવું. મનુષ્ય પણ તો મળે છે, પણ ઘણા જોઈએ છે મનુષ્ય કેવી નીચ કુળમાં, ને એમાં જન્મ હોય છે કે જેમાં આ આત્માની વાત સાંભળવા પણ અનુભવ નહીં, વાત શબ્દો પણ કાને પડતા નથી, એટલા બધા કેટલા કુળ જોઈએ છે. તો મનુષ્ય પણ મળવું દુર્લભ છે, એમાં ઉત્તમ કુળ. ઉત્તમ કુળમાં પણ જીન વાણીનું સાંભળવું. જૈનમાં તો ઘણા જૈનમાં છે, છતાં આત્મા છું એવા શબ્દો પણ કાને પડતા હોતા નથી. હું આત્મા ભગવાન છું, આત્માનો અનુભવ કરો. પૂજ્ય ગુરુદેવજી તો ઘણી વાર કહેતા, એમના ગુરુ હતા, શું નામ હતું એમની ક્રિયા કેટલી કડક, કે શું કહેતા એમના માટે, હીરા એટલા હીર બાકી સૂતરના ફાળકા, બધું નહીં સાંભળવું એમ. એટલે એટલી એમની કડક ક્રિયા હતી એના માન્યતા પ્રમાણે. છતાં આત્મા પદ્રવ્યનું કરી ન શકે, શુભભાવથી ધર્મ ન થાય એવા શબ્દો કાને પેડા નતા. એની કરતા આપણે તો ઘણા ભાગ્યશાળી છે કે આવું તત્વ સાંભળવા મળે છે. તો એક તો મનુષ્ય પણ એમાં ઉત્તમ કુળ, અને એમાં જીનવાણીનું કાને શ્રવણ પડવું એ પણ મહા દુર્લભ વાત છે. અને શ્રવણ પડતા જે અંતરમાં વિચાર કરે છે, પ્રયાસ કરે છે અને પામે છે, એનું તો બલિહારી છે, એનું તો કામ થઈ જાય. કાન શબ્દો પડવા એ પણ મહા દુર્લભ છે. તો જીનવાણીનું સાંભળવું એવો સુયોગ, એવો સુયોગ વીતી ગયા પછી સમુદ્રમાં સમાયેલા ડૂબેલા સાચાર કઠણ છે. આવો અવસર ફરી ફરીને મળવો દુર્લભ છે, બહુ મુશ્કેલ છે. ખરેખર વિચાર કરીએ, પુણ્ય તો તેનું કામ કરી લીધું છે. પુણ્ય આપણને ક્યાં લાવીને મૂકી દીધા છે? સારા યુગમાં. હવે કામ કોનું બાકી રહ્યું છે? પુરુષાર્થનું કામ બાકી રહ્યું છે. પુણથી કઈ કામ નથી થવાનું, પુણ તો તમને સુયોગમાં લાવીને મૂકશે. પછી ખરું કામ તો પોતાને પુરુષાર્થનું કરવાનું. કોઈને એમ કે મને આ ગમતો સબ્જેક્ટ છે, એ ફિલ્ડમાં લાવીને મૂકી દે, પણ પછી કામ ન કરે તો, ઇન્ટરેસ્ટનો સબ્જેક્ટ કોઈ હોય એને ભણાવે, એ પછી ન ભણે તો. એમ અહીં આપણને આ સુયોગ તો મળ્યો છે, પણ આ એકવાર સુયોગ ચાલ્યો ગયો, આંખ વિચાઈ ગઈ, તો ફરીથી આવો અવસર. ટોડરમલજી સાહેબ મોક્ષમાર્ગ પ્રકાશકમાં તો લખે છે, સબ અવસર આ ચૂકા હૈ. કોની રાહ જોઈ છે હવે? ભગવાનના સમસરણની રાહ જોઈ છે, દિવ્ય ધ્વનિની રાહ જોઈ છે, કોની રાહ જોઈ છે? સમસરણમાં જઈને પણ ભગવાનની દિવ્ય ધ્વનિ સાંભળી હતી, એ જ દિવ્ય ધ્વનિ આપણને આપણી ભાષામાં મળે છે. સમસરણમાં કઈ ભાષામાં મળે? ભગવાનની ઓમ ધ્વનિ છૂટતી હોય, અંતે કાનમાં તો કઈ રૂપે પડમી જાય? આપણી ભાષામાં. એમ અહીંયા પણ આ ગુરુદેવસિંહની વાણી આપણને આપણી ગુજરાતી ભાષામાં મળતી હતી, પણ બેની વાત એક છે. કેવળીને કેવળી અને સમ્યક દ્રષ્ટિ બેની વાણીમાં ફરક હોય કે ન હોય? વાણીમાં ન હોય ફરક. કેમ? એક તો 13મે ગુણસ્થાન, એક તો 4થે ગુણસ્થાન છે. કેવળીની એકાક્ષરી હોય છે, સમ્યક દ્રષ્ટિ 4થા ગુણસ્થાન વાળા હોય, એમાં ફરક નહીં કઈ. આ તો અનુભવ તો કે બેનું ગુણસ્થાન તો જુદું છે ને, ચારિત્ર તો જુદું છે ને. શ્રદ્ધા તો પૂરી થઈ ગઈ, પણ ચારિત્રમાં કેટલો ફરક છે ગુણસ્થાનમાં? તો કોણ સાથે સંબંધ? જ્ઞાની ઓછું છે, કેવળીનું પૂર્ણ જ્ઞાન છે, છદ્મસ્તનું તો ફરક તો હોય કે નહીં? હા, કારણ કે પ્રયોજન વાત છે એના શ્રદ્ધાને અનુસરીને આવતી, અભિપ્રાયને અનુસરીને આવતી. જે પ્રયોજનભૂત વાચિકોને અનુસરીને આવે છે અભિપ્રાય ને, તો સમ્યક દ્રષ્ટિનું સમ્યક દર્શન કે કેવીનું સમ્યક દર્શન, બે કેવું છે? માટે અભિપ્રાય ને અનુસરતીને આવીતી વાત એ પ્રયોજનભૂત વાત એક જ છે. અભિપ્રાય ને અનુસરીને આવતી પ્રયોજનભૂત વાત તે એક જ છે, છતાં ફરક શું છે? એનો જે વિસ્તાર છે એ જ્ઞાનના ક્ષોભસમને અનુસરે છે. જે વિસ્તાર છે તો કેવડીને પૂર્ણ જ્ઞાન હોવાથી એનો પૂર્ણ વિસ્તાર છે. જ્ઞાનીને ક્ષોભસમ ઓછો છે તો વિસ્તાર ઓછો છે. કોઈ કે ફરક છે? ફરક છે. શેમાં ફરક છે? વિસ્તારમાં ફરક છે. શા માટે વિસ્તારમાં ફરક છે? એ જ્ઞાનના ક્ષોભસમને અનુસરે. તો જ્ઞાની ચોથા ગુણસ્થાને હોય, જ્ઞાનનો ક્ષોભસમ ઓછો હોય તો એવો વિસ્તાર પૂરો ના, પણ અભિપ્રાયને અનુસરીને મૂળ તત્વની પ્રયોજનભૂત જે વાત છે એ કોને અનુસરે છે? અભિપ્રાયને, શ્રદ્ધાને. તો એ શ્રદ્ધા બેની સમાન હોવાથી તત્વની પ્રયોજનભૂત વાતમાં ક્યાંય ફરક હોતો નથી. પણ કેવળીમાં જેમ વાણીમાં વિસ્તાર આવે એવો સમ્યક દ્રષ્ટિ ચોથા ગુણસ્થાને પાંચમે હોય એવો વિસ્તાર આવતો નથી. કારણ કે વિસ્તાર કોને અનુસરે છે? ક્ષોભસમને અનુસરે. તો આપણને મૂળ તત્વની વાત જે દિવ્ય ધ્વનિમાં સાંભળવા મળવાની હોય એ જ વાત આપણને અત્યારના તો મળી જતી. હવે શું બાકી છે? કોની રાહ જોવી છે? બધો અવસર આવી ગયો છે. જો આવો સુયોગ એકવાર વીતી ગયો પછી શું થશે? કે સમુદ્રમાં ડૂબેલા સાચા રત્નની માફક કોઈએ સમુદ્રમાં એક ટાંચણી, ટાંચણી શું કે પિન, પિન ફેંકી દીધી, પછી આપણને ગોતવા મોકલે, ક્યારે મળે આપણને? શક્યતા કેટલી મળવાની? એક નાની પિન મોટા સમુદ્રની અંદર નાખી દે પછી આપણને ગોતી લાવવાનું કે કેટલી શક્યતા? એમાં 84 લાખ યોનિમાં આ એક મનુષ્ય ભવ પૂરો થયો, આ ઉત્તમ કુળને આવું સાંભળવાનું પૂરું થયું, પછી એ વારંવાર મળે એવું નથી. હાથમાં સુંદર મજાનો મણી આવ્યો એને ફેંકી દે એમ આપણે આ મનુષ્ય ભવ શેમાં નાખીએ છીએ? પાપના વિષયોમાં અટકીને આપણે એને ફેંકી દઈએ છીએ. આવો અમૂલ્ય અવસર આવ્યો હોય, આપણે એકવાર દ્રષ્ટાંત લીધું, કોઈ સાંજ પડી ગયું હોય, નદી કિનારે બેઠો હોય, આજુબાજુ કંઈક પથરા જેવું લાગ્યું, ઉપાડીને ક્યાં ફેંકે છે? નદીમાં ફેંકે છે. એમાં પાછળથી કોઈ દાયો ચતુર પુરુષ, અરે આ તું શું ભૂલ કરે છે? કે આ તો કોઈ પથરા નથી પણ આ શું છે? રત્નો છે, તું ફેંકી દે છે, તને ખબર નથી પડતી પણ આ કેવા છે? કિંમતી રત્નો છે બધા. તો શું કરે છે? હાથમાં એક છેલ્લું હતું, શું રાખે છે? પકડી રાખે. સવાર ઉઠતા જોવે છે તો શું થાય છે? અરે આ તો સાચું પથ્થર, રત્ન કિંમતી છે આ તો. એમ અહીંયા આપણને મિથ્યા અંધકારમાં અજ્ઞાનતામાં આપણે શું કરીએ છીએ? મનુષ્ય ભવ આપણે પાપના વિષયોમાં વેડફીએ છીએ. એમાં પાછળથી આપણને કોણ અવાજ કોનો આવ્યો? જ્ઞાની ગુરુનો અવાજ આવ્યો, અરે આ તું શું કરે છે? આ તારો અમૂલ્ય અવસર, અમૂલ્ય ભવ તું ક્યાં ફેંકી દે છે? તો હજી પણ આપણી પાસે શું છે? પથ્થરો એક રહી ગયો છે. હજી પણ જેટલું આયુષ્ય બાકી છે એટલું હજી કામ કરવાનું, કે એને ગુમાવી દેવો છે? વિશ્વાસ નથી રાખવો? તો આપણને પણ હજી જેટલો અવસર છે તેમાં આ તત્વનો અભ્યાસ તો કરવો જોઈએ. પણ આ એકવાર વયો ગયો તો પછી આ ફરીથી આવો અવસર મળવો કઠણ છે, દુર્લભ છે. એનો નીચે આપણે ફૂટનોટ લઈએ. સંશય, વિપર્ય અને અનધ્યવસાય એટલે શું? આ પ્રમાણે છે કે આ પ્રમાણે, એવું જે પરસ્પર વિરુદ્ધતાપૂર્વક બે પ્રકારનું જ્ઞાન તેને સંશય છે. શું છે? આ પ્રમાણે પણ છે અને આ પ્રમાણે પરસ્પર વિરુદ્ધ માને. આત્મા કેવો છે? થોડોક આત્મા રાગનું, શરીરનું કામ કરે ને આત્મા પોતાનું કામ કરે, બે કામ કરે કે નહીં? આત્મામાં એવી શક્તિ હશે ને, પોતાનું કામ કરે ને બીજાનું કામ કરે. થોડો સ્વભાવથી પણ ધર્મ થાય ને, થોડો સમ્યક દર્શનથી ધર્મ થાય, બે પ્રકારે થાય ને. આમ પરસ્પર વિરુદ્ધ પ્રકારે જાણવું એનું નામ સંશય કહેવામાં આવે છે. ઓલી વસ્તુ પડી હોય તો કોઈ પૂછે શું છે? કે ભાઈ દોરી છે. બીજો આવીને પૂછે શું? કે સરફ છે. બે માને તો એ કેવું થયું? સંશય થયો તે ખોટું જ્ઞાન છે, જ્ઞાન નો દોષ છે. બેમાં બે ને માને છે પરસ્પર વિરુદ્ધ. પણ હવે રાત કાં તો દોરી હોય કાં તો કે બે હોય શકે. અંધારામાં છે જોવે તો શું કે થોડોક સરપ લાગે, પાછો બીજી થોડોક દોડી લાગે છે. પરસ્પર વિરુદ્ધ માને છે તેનું નામ સંશય કે છે. પછી બીજું વિપર્યળ, વસ્તુ સ્વરૂપ થી વિરુદ્ધતા પૂર્વક આમ જ છે એવું એકરૂપ નામ તેનું નામ વિપર્યય છે. અતિ દોડી અને માની જ લીધું ના સરપ જ છે. ઓલો કે ના મેં દોડી ન્યા મૂકી તો ના તમે ગમે કહ્યું સરપ જ છે. હોય તેનાથી વિરુદ્ધ માને તેનું નામ વિપર્યય કહેવામાં આવે છે. વસ્તુ છે તેનાથી વિપરીત માનવું એ પણ કોનો જ્ઞાનનો દોષ છે. જ્યાં સુધી જ્ઞાનમાં વિપરીતતા હશે ત્યાં સુધી સમ્યક જ્ઞાન થશે નહીં. જ્ઞાનમાં હજી પરસ્પર વિરુદ્ધતા હશે, આમ છે ને આમ પણ છે, વિરુદ્ધતા હશે ત્યાં સુધી સમ્યક જ્ઞાન થશે નહીં. અને ત્રીજો દોષ અનધ્યવસાય, કાંઈક છે. કોઈ પૂછે ત્યાં શું છે, ભાઈ કાંઈક છે, મને કાંઈ ખબર પડતી નથી, જે હશે તે કાંઈક છે કરીને નિર્ણય ન કરે, કોઈક નિર્ણય સુધી ન પહોંચે. સંશયમાં શું હતું, નિર્ણય સુધી પહોંચતો હતો પણ કેવો નિર્ણય હતો, પરસ્પર વિરુદ્ધ હતો. આમાં શું છે, નિર્ણય કરતો જ નથી, કાંઈક છે હશે, કાંઈક હશે જે હશે તે. કોઈ કે ધર્મ સેનાથી થાય તો શું હશે, જેનાથી આપણે શું તકલીફ, એમ ઘણા કેમ છોડી દે, તો એ શું છે, નિર્ણય નથી કરી શકતો. ડિસિશન અનધ્યવસાય તે જ્ઞાનનો દોષ છે. જ્ઞાન કેવું છે, શંકા વાળું છે કે જ્ઞાન નિર્ણય વાળું છે. નિર્ણય વાળું જ્ઞાન તે સમ્ય જ્ઞાન સુધી પહોંચી, સાચું નિર્ણય જે જ્ઞાનમાં નથી દામાડોળ હોય એ જ્ઞાન આત્મા સુધી પહોંચી શકતું નથી. તો એ કાંઈક છે એવા નિર્ધાર રહિત, નિર્ણય રહિત વિચાર તેનું નામ અન્ય અભ્યાસ છે. આ ત્રણ પ્રકારના સમ્યક જ્ઞાનના દોષ છે. હવે ભાવાર્થ લઈએ. આત્મા અને પર વસ્તુઓના ભેદ જ્ઞાનને પ્રાપ્ત કરવા માટે જીનદેવે પ્રરૂપેલા સાચા તત્વનું પઠન પાઠન મનન કરવું જોઈએ. આ પહેલો સ્ટેપ છે. પહેલા સમ્યક જ્ઞાન માટે, જેમ આપણને સમ્યક દર્શન માટે પહેલા શું કીધું હતું, સાત તત્વો, દેવ, શાસ્ત્ર, ગુરુ એ બધાનો એને નિર્ણય કરવો જોઈએ. સાચા ખોટા કોણ છે એનો બધો વિવેક. એમ અહીંયા જ્ઞાનમાં પણ શું કહે છે, આત્મા અને પર વસ્તુઓના ભેદ જ્ઞાનને પ્રાપ્ત કરવા માટે, સમ્યક જ્ઞાન સાચું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પહેલા જીનદેવે પ્રરૂપેલા સર્વજ્ઞ પરમાત્માએ કહેલા સાચા તત્વોનું, સાત તત્વોનું, છ દ્રવ્યોનું એને પહેલા વાંચવું જોઈએ. એના ઉપર વિચાર મનન એને કરવું જોઈએ અને કરીને શું કરવું જોઈએ, નિર્ણય સુધી પહોંચવું. અને સંશય વિપર્ય તથા અનધ્યવસાય એ સમ્યક જ્ઞાનના ત્રણ દોષોને દૂર કરી આત્મ સ્વરૂપ જાણવું. તો એ વાંચવું શેના માટે છે, નિર્ણય સુધી પહોંચવા. ઘણા એમ કે અમે વાંચ્યું તો છે પણ અમને હજી કઈ નિર્ણય થતો નથી, તો વાંચવાનું ફળ શું, વાંચ્યું છે અને નિર્ણય સુધી ન પહોંચે, વાંચ્યા જ કરે તો એનો કોઈ નિર્ણય સુધી ન પહોંચે તેનું ફળ આવતું નથી. પહેલા વાંચવું, વાંચવું પાછું શું વાંચવું, જીનેન્દ્ર કહેલા તત્વનું સ્વરૂપ, ગમે તે આડું અડવું નહીં, જીનવર કહેલા સાત તત્વોનું સ્વરૂપ એને વાંચવું, વિચારવું, પછી એને નિર્ણય કરવું. અને એમાં સંશય વિપર્ય તથા અનધ્યવસાય એ ત્રણ દોષોને દૂર કરી આત્મ સ્વરૂપ જાણવું જોઈએ. કારણ કે જેવી રીતે સમુદ્રમાં ડૂબેલું અમૂલ્ય રત્ન ફરીને હાથ આવતું નથી, મોટો સમુદ્ર હોય ગમે ત્યાં એને રત્ન ફેંકી દીધો એ પછી હાથમાં આવતું નથી, તેવી રીતે મનુષ્ય શરીર, ઉત્તમ શ્રાવક કુળ અને જીન વચનોનું શ્રવણ વગેરે સુયોગ પણ વીતી ગયા પછી ફરી ફરીને પ્રાપ્ત થતા નથી, બહુ દુર્લભતા છે. પૂજ્ય બેનશીના વચનામૃતમાં પણ એ આપ્યું છે કે એક તો એકેન્દ્રીમાંથી નીકળીને પચેન્દ્રી સુધી પહોંચવું, પચેન્દ્રીમાં પણ મનુષ્યપણું, કારણ કે પચેન્દ્રીપણું તો કઈ ગતિમાં હોય શકે, પચેન્દ્રીપણું કઈ ગતિમાં હોય છે, ચારેમાં હોય શકે, એમાં પણ આ મનુષ્યપણું, મનુષ્યપણામાં પણ આર્યક્ષેત્ર જોવે, આર્યક્ષેત્રમાં પણ ઉચ્ચકુળ માં પણ જૈનપણામાં પણ સાચા દેવ શાસ્ત્ર ગુરુ અને એમાં પણ પ્રત્યક્ષ જ્ઞાની મળે એ તો મહાભાગ્ય કહેવાય. પ્રત્યક્ષ જ્ઞાનીનો સુયોગ મળે, એમની પ્રત્યક્ષ સીધી વાણી સાંભળવા મળે, એમના દર્શન ભક્તિનો સુયોગ મળે એ તો મહા સદભાગ્ય છે. તો એવી આવો અવસર જેને આપણે શું કહીએ, ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી કે ને, બહારની વાત તો ઘણી વાર કદાચ મળતી હશે પણ આવો સુયોગ તો વારે એને મળતો નથી. સમુદ્રમાં ફેંકેલું રત્ન જેમ ફરીથી મેળવવું મુશ્કેલ છે તેવી રીતે આ એક મનુષ્યનું શરીર, મનુષ્યનો અવતાર, ઉત્તમ શ્રાવકનું કુળ કેવું છે, જૈનમાં શ્રાવકપણાનું કુળ. વિચાર કરીએ છીએ મનુષ્ય કેટલા હશે, અત્યારના જે આપણને દેખાય છે એમાં જોઈએ, એમાં હું આત્મા છું એવા શબ્દો કોને કાને પડતા હશે. નિર્ણય કરવાની વાત તો દૂર રહી, હું આત્મા છું એવું નિર્ણય કરનાર તો બહુ થોડા, પણ હું આત્મા છું એવા શબ્દો પણ કોના કાને પડતા. અરે એ વાત તો જ, મારે ધર્મ કરવો છે, સુખી થવું છે એવો વિચાર પણ કેટલા ના આવતો હશે. પાંચ ઇન્દ્રિયના વિષયમાં એવા રચા પચા રહે છે, કોઈને એમ કહી ધર્મ કરો તમે દુઃખી છો, તું દુઃખી હોઈશ મને તો મજા છે, હું દુઃખી છું એ વાતને સ્વીકારવા વાળા પણ કેટલા છે. એની અપેક્ષાએ આપણને તો ઘણો ચાન્સ મળ્યો છે. ચાન્સને શેમાં કન્વર્ટ કરવાનું છે, ગેરંટીમાં. જેમ કોઈ આપણને ચાન્સમાં ટિકિટો એને આપણે શેમાં ટ્રાય કરીએ છીએ, ઓકે ગેરંટીમાં કરીએ છીએ ને, એમ આપણને અનુકૂળ સંયોગ મળ્યો છે, શું છે, ચાન્સ છે, ગેરંટી નથી. પણ હવે ચાન્સને ગેરંટીમાં કેવી રીતે કન્વર્ટ કરવાનું છે, પુરુષાર્થ દ્વારા એને ગેરંટીમાં કન્વર્ટ કરવાનું છે. ખરેખર આ મનુષ્ય ભવ મેળવ્યો છે તો જાણે, જેમ હોય છે ને પ્લેનને ઉડવા માટેનું શું હોય છે, રનવે હોય છે, એમાં મનુષ્ય પણ એ શું છે, પુરુષાર્થ કરવા માટેનું એક રનવે મળ્યું છે આપણને, એનામાં પુરુષાર્થ કરશું. ખરે ગુરુદેવસી તો આપણને સુકાની મળ્યા છે. વાણનો દાખલો ન લઈએ તો, ગુરુદેવસિંહનો દાખલો લઈએ તો શું છે, મોક્ષમાં જવા માટેનું એરક્રાફ્ટ તો તૈયાર છે, પ્લેન તો તૈયાર છે, એમાં બોર્ડિંગ કરવું હોય તો શું જોવે, બોર્ડિંગ પાસ જોવે કે નહીં, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનો બોર્ડિંગ પાસ જોવે. પણ એની માટે પહેલા શું જોવે, યુ શુડ પરચેઝ ધ ટિકિટ. પરચેઝ ટિકિટ કરવી હોય તો એના માટે શું, યુ ટુ પે ઇટ. શેમાં પે કરવાનું છે, પુરુષાર્થ રૂપી કરન્સીમાં પે કરશો તો તમને ટિકિટ મળશે, તો તમને પ્લેનમાં બેસવાનું. ગુરુદેવસી તો તૈયાર છે અને રહી ગયા તો પછી અનંતકાળે આ ચાન્સ મળવાનો નથી. મોક્ષપુરીમાં જવા માટેનું પ્લેન તો તૈયાર છે, પુરુષાર્થ આપીને ટિકિટ લેશો તો તમને સમ્યક દર્શનના ચારિત્રનું બોર્ડિંગ કાર્ડ મળવાનું છે, તો બેસી શકાય, એમ કઈ બેસાશે નહીં. તો આવો અવસર આપણને મળ્યો છે તો ચૂકવા જેવો નથી. જીન વચનોનું શ્રવણ વગેરે સુયોગ પણ વીતી ગયા પછી આપણને એવો વિચાર આવે ને કે એમ કેમ વિચાર ના કે હું પુરુષાર્થ કરીને જાય. જે રીતે એક સામાન્ય વાત સમજતું, કુનકુન આચાર્ય દે મહાવિદે માં ગયા તો એમ કોઈ વાત કરે કેવી રીતે ગયા છે, ચાલીને ગયા. અરે પણ ગયા તો ઇમ્પોર્ટન્ટ છે કે કેવી રીતે ગયા ઇમ્પોર્ટન્ટ છે, મૂળ વાત યાદ ના આવે પણ કેવી રીતે ગયા, કેવી રીતે ગયા એ મહત્વનું છે કે કુનકુન આચાર્ય દે મહાવિદે માં સદેહ ગયા તો એ મહત્વનું છે. એમ આપણને ભાવના થવી જોઈએ કે ન્યાયજીને એમણે શું કર્યું, કેમ ગયા કે શું ગયા એ નથી, પણ ન્યાયજીને 8 દિવસ સુધી શું. એક ખરેખર વિચાર ઘણી આવે કે આચાર્ય દેવ ન્યા ગયા તો શેમાં રોકાણા, સમસણ જોવામાં રોકાણા, ન્યા બધું કેવું સરસ, ન્યા તો બહુ હોય, નાટ્યશાળા સુંદર હોય, વૃક્ષો હોય, વાવ હોય, બધું જોવા રોકાણા, સુંદરતા એની, શું જોવા રોકાણા, નગર જોવા ગયા હતા કુનકુન આચાર્ય દેવ, બાજુમાં કયું નગર શું છે, શું કર્યું 8 દિવસ, કોન્સ્ટન્ટ ખાધા પીધા વગર, આ લગ્ની કહેવાય. આ તો પામેલા આચાર્ય દેવ મહા સમર્થ હતા તો 8 દિવસ શું કર્યું, પ્રત્યક્ષ જીનવર દર્શને બહુ હર્ષ એલાચાર્યને ઓમકાર સુણતા જીનતણો અમૃત મળ્યું મુનિ હૃદયને. ખરેખર આપણને એવા કોઈ દી ભાવ આવે, ગુરુદેવની વાણી સાંભળ્યા પછી હૃદય ઉછળી જતું હોય, કે બીજું ખાવા પીવાનું દુનિયા ભૂલાઈ જતું, એવું ક્યારે થયું છે? આ તો આચાર્ય દેવ જેમને મહાસમર્થ રુદ્ધિધારક હતા, જેને હવે તો પામી લીધું ચારિત્ર જેને હતું, એને પણ આવા અંતરમાં ભાવ આવે છે, ઓમકાર સુણતા જીનતણો શું મળ્યું, જાણે અમૃત મળ્યું. સત્તા એક સુની ધની સુત કેવળી પરિચય કરી. એમ નથી કે ભગવાનની વાણી બંધ થાય એટલે આપણને હવે છુટ્ટી થઈ જાય ને પછી ફરવા નીકળીએ ને સોનગઢે જઈએ, ઇન્ડિયા જઈએ, સોનગઢે જઈને પછી હિલ સ્ટેશન ને ફરવા જવાનું, શું છે આ? આવો માણ તો વર્ષમાં કેટલા દી હોલીડેઝ કેટલા મળતા હોય, થોડા દી, એમાં પણ ક્યાં મન થાય? સોનગઢ જાય એક દી રહીને પાંચ દી ફરવા નીકળી જઈએ. એને એની ભાવના જુદી હોવી જોઈએ કે મારો એક એક સમય એક એક પળ આત્માની આરાધનામાં કેમ ન જાય. ભગવાનની વાણી ન છૂટી તો ગંધર્વદેવ પાસે શ્રુત કેવળી પાસે જઈને ચર્ચા કરી. તો આપણને પણ એમના જીવનમાંથી શીખવું જોઈએ કે આ મનુષ્ય ભાવ મેળો છે, ક્યારે આંખ બીડાઈ જશે, પડદો પડી જશે, શું સંબંધ રહેવાનો છે, જેને મારા માયના છે ક્યાં રહી જવાનો, શું રહેવાનું છે. આ એક થોડા વખતનો જેમ નાટકમાં હોય છે એનો એક અંક કે ને, એક દ્રશ્ય અંક થતા શું થાય છે, એનો પડદો પડી જાય છે. એમાં મનુષ્ય ભાવ શું છે, એક નાટક છે થોડા વખતનો, પૂરો થતા કોણ ક્યાં ને શું ક્યાં, એ પહેલા આપણે આપણી વધારે જ્ઞાની હશે શું કરે, તારી યોગ્યતા હોય તો જાગજે. બાકી જ્ઞાની કોઈને કેવા રોકાતા નથી, જ્ઞાની કોઈના માટે કેતા જાય છે ને ચાલતા જાય, કોઈને માટે રોકાતા નથી. હવે આપણને ખરેખર એવું લાગતું હોય કે જ્ઞાની ને આપણા વચ્ચેનું ડિસ્ટન્સ વધતું જાય છે, તો આપણે એવો પુરુષાર્થ ઉપાડવો જોઈએ. તો સુયોગ પણ વીતી ગયા પછી ફરી ફરીને પ્રાપ્ત થતા નથી, તેથી આ અપૂરો અવસર ન ગુમાવતા. શ્રીમદજી અપૂરો અવસર તો કોની વાત કરી હતી, મુનિ દશાને અપૂરો અવસર કીધો. આપણા માટે તો આ તત્વ સમજવું એ પણ એક મહાન અપૂરો અવસર આવ્યો છે. તો આ અપૂરો અવસર ન ગુમાવતા, આવો ચાન્સ આવી તક ન ગુમાવતા, આત્મ સ્વરૂપની ઓળખાણ એટલે કે સમ્યક જ્ઞાનની પ્રાપ્ત કરીને આ મનુષ્ય જન્મ સફળ કરવો જોઈએ. આ મનુષ્ય ભવની સાર્થકતા સેમાં છે, જે જન્મમાં જન્મનો અભાવ કરવાના બી વાયવા છે, બી રોપા છે, તેનો જ જન્મ સાર્થક છે. જે જન્મ લઈને જન્મ મરણ વધારે છે એનો ભવ તો નિષ્ફળ છે, નિર્થક છે. આપણે શા માટે તીર્થંકરોના જન્મ કલ્યાણક ઉજવે છે, જ્ઞાનીઓની જન્મજયંતિ શા માટે ઉજવે છે? જન્મ લેવી સારી વાત છે, તો પછી જન્મજયંતિ ન ઉજવવી જોઈએ ને? અરે એમનો જન્મ પણ કલ્યાણ છે. સેના માટે કલ્યાણ માટે છે? કે એમનો તો જન્મ લઈને એમની આરાધના તીર્થંકર તો પૂર્ણ કરવા. તીર્થંકરનો પહેલા વિચાર કરીએ, તીર્થંકરોનો જન્મ કલ્યાણ કોણ ઉજવે છે? મનુષ્ય તો શું ઉજવશે, દેવો ઇન્દ્રો પણ આવીને એમના જન્મ કલ્યાણકને ઉજવે છે. શા માટે? આમ તો આવે છે જન્મ જરા મૃત્યુ વિનાશ નાય, અને જન્મ શા માટે ઉજવો? કે એમનો જન્મ પોતાના માટે તો કલ્યાણનું નિમિત્ત થવાનું છે, કારણ કે આ જન્મમાં એ પોતાની પૂર્ણ આરાધના કરવાના. પણ એમનો જન્મ અનંત જીવોને માટે તે લાભનું કારણ થવાનું છે, માટે એમનો જન્મ કલ્યાણ આપણે જોઈએ છીએ. એમ નાનીનો જન્મ પણ કેવો છે, ધન્ય અવતાર કહીએ છે ને, ધન્ય અવતાર ગુરુ કહાનનો રેલા, ભક્તિ એક આવે છે. નાનીનો અવતાર ધન્ય છે, કારણ કે એમને આ જન્મમાં આ અવતારમાં ધન્ય એવી સમ્યક દર્શનની દશા પ્રાપ્ત કરી, પવિત્ર એવી દશા પ્રાપ્ત કરી હોવાથી એમનો આત્મા ધન્મ થઈ ગયો છે, એમનો જન્મ ધન્ય થઈ ગયો છે. એમને એમનો અવતાર તો સફળ કર્યો છે, પણ આપણી જેવા ભક્તો મુમુક્ષુઓને પણ અવતાર સફળ કરવાનું એક અનોખું રસ્તો સાધન નિમિત્તપણું દેખાડ્યું છે. તે જ્ઞાનીના પણ જન્મદિવસને જન્મજયંતિને આપણે ઉજવીએ છીએ તો આપણને પણ કહે છે કે આ અવતાર સફળ કરવો છે કે નિષ્ફળ કરવો છે, સાર્થક કરીને જવું છે કે નિર્થક કરીને જવું છે, ભવનો અભાવ કરીને જવું છે કે ભવ વધારીને જવું છે. શ્રીમદજી પણ કહે ભજીને ભગવંત ભવંત નમ. આ અવતાર આ જન્મ આ ભવ કેવો છે? આ ભવ ભવના અભાવ માટે છે, ભવ વધારવા નહીં. તો આપણને આ સમ્યક જ્ઞાન પ્રાપ્ત કરીને આ મનુષ્ય જન્મ સફળ કરવો જોઈએ. હવે સમ્યક જ્ઞાનની મહિમા અને એનું કારણ પ્રગટ થવાનું કારણ દેખાડે છે સાતમી ગાથા. ધન સમાજ ગજ બાજ રાજ તો કાજ ન આવે, જ્ઞાન આપ કો રૂપ ભયે ફિર અચલ રહાવે, તાસ જ્ઞાન કો કારણ સપર વિવેક બખાનો, કોટિ ઉપાય બનાય ભવ્યતા કો ઉર આનો. શું કહે છે? કેટલા ઉપાયથી સમ્યક જ્ઞાન પ્રાપ્ત કરવું છે? કોટી કરોડો ઉપાયથી. સમયસારમાં જેમ કહે છે ને, મરીને પણ, મરવા જેટલું દુઃખ આવતું હોય તો પણ તારે આ કાર્ય કરવા જવું છે, એમ અહીંયા શું કહે છે? કરોડો ઉપાય કરીને ગમે તે થતું હોય જગતમાં તારે આ સમ્યક જ્ઞાન પ્રાપ્ત કરવા જેવું છે. ચિત્રમાં પણ દેખાડે છે કે જ્ઞાનની મહિમા કેવી છે. આજુબાજુ બધું દેખાડ્યું છે, કોઈ કામમાં આવવાનું નથી. હાથી કે ઘોડા કે વૈભવ, ઘર મકાન કુટુંબ પરિવાર, કોણ સહાય કરવાનું છે, મદદ કરવાનું છે? બારમા દ્રષ્ટાંત આવે છે ને સિકંદરનું, મરણ વખતે એને શું કર્યું? મારા ધન દોલત વૈભવને અહીં પથરાવજો. કે દુનિયા પણ એકવાર જોવે કે અબજોની દોલત આપતા પણ એ સિકંદર ના બચ્યો. એનું આવે છે ગીત આખું. અબજોની આપવા તૈયાર હતો કે મારું આયુષ કોઈ બચાવે મને, તેને હું કેટલા આપવા તૈયાર છું? અબજો. તો પણ સિકંદર આપવાની તૈયારી છતાં કોઈ એને બચાવતું નથી. તો લોકોને દ્રષ્ટાંત બેસે કે અબજો આપતા પણ જો સિકંદર ન બચે તો આપણે કેટલા આપવા તૈયાર છીએ? કેટલા કે જેથી આપશું? તો એ બીજું, પછી એને બીજું શું દ્રષ્ટાંત આપ્યું એનો સાથે? મારા લાવ લશ્કરને અહીં બોલાવજો. કે દુનિયાને જીતનારું સૈન્ય પણ રડતું રહ્યું. દુનિયાને જીતનારું આ સૈન્ય પણ છે, જ્યાં મરણ આવે છે તો કેવું છે? રડતું રહી ગયું. મને કોઈ આ મૃત્યુના મુખમાંથી બચાવનારું કોઈ નથી. દોરી તૂટી આયુષ્યની તો સાંધનારું. આ કદાચ દોરો તૂટી જાય તો ગાંઠ મારીએ છીએ, પણ આયુષ્યની દોરી તૂટે કોઈ સાંધી દેતું હશે કે નહીં? આ લાવ લશ્કરને પણ અહીંયા લઈ આવજો કે દુનિયા જોવે કે આટલું બધું હતું, દુનિયાને જીતનારું હતું, એ પણ અત્યારના રડતું રહે છે. પછી ત્રીજું કોને બોલાવ્યા? વૈદ્યોને ખભે ઉપડાવજો. મારો જનાજો એ જ વૈદ્યોને ખભે ઉપડાવજો. કે જે વૈદ્યો ત્યારે વૈદ હતા, હવે હકીમ ડોક્ટર છે. હવે એ જેને મેં સેના માટે રાખ્યા હતા, મને બચાવવા માટે, એ પણ મને બચાવી શક્યા નથી. તો દુનિયા જોશે કે જેને બચાવના રાખ્યા હતા એ જ અત્યારે એને લઈને ચાલ્યા છે. આવો સંસાર અસ્થિર છે, નાશવાન છે, ક્ષણભંગુર છે. આપણે કોના આશ્રય રહ્યા? તો કઈ આશાયા, કઈ ભ્રમણાથી, ભ્રમથી અહીંયા આપણે રહ્યા છે કે મને કાંઈ તકલીફ પડવાની નથી. તો અહીંયા આપણને કહે છે કે ભાઈ, જેને તું કારણ માને છે, ધન સમાજ ગજ બાજ, એ કોઈ તને કામમાં આવવાના ક્યારે નથી આવવાના? મરણ વખતે તો કોઈ દિવસ નહીં. અત્યારના પણ મને એ કોઈ સુખનું કારણ કે ન્યા સુધી રાહ જોઈશ મરણ વખતે, ત્યારે તો તને કાંઈ યાદ કરવાનો સમય ન રહે. ભલે અત્યારના મમતા કરીને રાખ્યું, કોઈ ગેરંટી છે? છેલ્લા આપણને ટાઈમ રહેશે બરોબર, બધું ઇન્સ્ટ્રક્શન દેવાનો ટાઈમ તો રહેશે કે નહીં? બધું જેટલી મમતા કરીને રાખે, જેને આધાર રાખે છે, એ કોઈ પણ કામમાં આવવાના નથી. તો અત્યારથી તૈયારી કેમ નથી કરતો? એનો અન્વયાર્થ લઈએ. પૈસા, કુટુંબ, હાથી, ઘોડા, હવે કદાચ આમાં જે ન હોય એની બદલે બીજી વસ્તુ મૂકી દેવી, રિપ્લેસ કરી લેવા. પૈસા તો કોઈ દી જતા જ નથી ને, પહેલેથી ચાલ્યા આવે છે વર્ષોથી. પૈસા, કુટુંબ, હાથી, ઘોડા, રાજ, મોટો રાજા હોય, રાજ્ય હોય તો પોતાના કામમાં આવતા નથી, પોતાને કોઈ દુઃખથી બચાવના નથી. આમાં વૈરાગ્ય ભાવના આવે છે, પદ્મનંદીમાં એમાં આવે છે વૈરાગ ભાવના. અનિત્ય પંચાસત કોઈ દી કદાચ કોઈ જોયું હોય, એમાં વૈરાગ્યની વાત છે. એમાં આચાર્ય દેવ કહે છે કે એક વાઘ હોય અને એના મોઢામાં શું આવ્યું હોય, હરણનું બચ્ચું. એક તો વાઘ, બધામાં ક્રૂરમાં ક્રૂર વાઘ, અને એમાં પણ એના મોઢામાં બીજું હોય તો હજી તો કાંઈક છૂટે, એમાં પણ પાછું હરણનું બચ્ચું. હવે એના છૂટવાની કેટલી આશા. એવી જ રીતે આપણે કોના પંજામાં છીએ, લાગે છે એવું? તો એવું લાગે છે, ખરેખર એવું લાગે છે કે આ મોતના મુખમાં, કાળના મુખમાં આપણે એવી રીતે છે. જ્ઞાનીઓ તો કહે છે, લોકોને તો આપણે નગારા કહે ને, મોતના નગારા કહે ને, લોકોને મોતના નગારા કદાચ નહીં સંભળાતા હોય પણ અમને તો દર ક્ષણે સંભળાય છે. લોકો પ્રમાદમાં પડ્યા છે, ઊંઘમાં પડ્યા અને કાંઈ જગાડે, અત્યારે તો એલાર્મ ક્લોક વાગે તોય સંભળાતું નથી ને. એમ અહીંયા શું કહે છે જ્ઞાની, કે લોકોને મોતના નગારા કદાચ નહીં સંભળાતા હોય પણ અમને તો સમયે સમયે સંભળાતા હોવાથી અમે તો જાગ્રત છીએ. આવે છે કોઈમાં, હવે કોઈ યાદ તો નથી, શ્રીમદજીમાં કોઈમાં એવામાં ક્યાંક છે એ, એટલે કદાચ ક્લિયર આવા શબ્દો ને, પણ એવી જાતનું એવું લખ્યું છે. એવો કોઈ શબ્દ કદાચ એક્ઝેક્ટ નહીં હોય. શ્રીમદજીમાં એમાં એક બીજું એવું આવે છે કે લોકોને યમ મરણ કાળે દુઃખદાયક નહીં લાગતો, અમને તો સદાય લાગે છે, એવી જાતનું પણ એક વાક્ય આવે છે. પણ કહેવાનું શું છે કે આ જીવને આ ક્ષણભંગુરતા લાગતી નથી. આ સંસાર, આ સંયોગ જાણે એમને એમ અનાદિ અનંત મારી પાસે રહેવા ન હોય એમ પ્રમાદમાં, એમ ભ્રમણામાં રહ્યો છે. અહીંયા કહે છે, કોઈ તારા કામમાં તને દુઃખથી બચાવવાના નથી, લઈને આવ્યો નથી ને લઈને જવાનું નથી. પણ સમ્યક જ્ઞાન આત્માનું સ્વરૂપ છે, જે પ્રાપ્ત થયા પછી અચળ રહેવાનું છે. જે સાથે નથી રહેવાનું એને મેળવવા પ્રયત્ન કરે છે, પણ જે એની સાથે એકવાર મેળ્યા પછી ક્યાં સુધી રહેવાનું છે? સમ્યક જ્ઞાન ક્યાં સુધી રહે છે? સદાય રહેવાનું છે. એ જ સમ્યક જ્ઞાન વધતું વધતું કેવળના રૂપે થાય છે ને, અતિન્દ્રિય જ્ઞાન. જે સદાય સાથે રહેવાનું છે એને મેળવવા ક્યારેય પ્રયત્ન કરતો નથી, અને જે સાથે રહેવાના નથી છૂટી જાય છે એને સાથે રાખવા મહેનત કરે છે. ધુમાડાના શું કરે છે? ધુમાડાના બાચકા તો ભરાય ને, કોથળા તો ભરાતા હશે ને. શું થાય? ધુમાડાને બાચકા ભરીએ અથવા તો બાચકા શું થાય, હાથમાં શું આવે? એમાં સંયોગમાં આપણે શું કરીએ છીએ? ફાફા મારીએ છીએ, ધુમાડાને બાચકા ભરીએ છીએ. પણ એક સમ્યક જ્ઞાન છે, એકવાર પ્રાપ્ત થયા પછી અચળ રહે છે. તે સમ્યક જ્ઞાનનું કારણ શું છે? આત્મા અને પર વસ્તુઓનું ભેદ જ્ઞાન કહ્યું છે. સમ્યક જ્ઞાન શેના કારણે પ્રગટ થાય છે? એનું કારણ શું છે? સમ્યક જ્ઞાનનું કારણ ભેદ જ્ઞાન. અને ભેદ જ્ઞાન કોના વચ્ચેનું? સ્વ અને પર વચ્ચેનું, સ્વભાવ અને વિભાવ વચ્ચેનું ભેદ જ્ઞાન, તે જ સમ્યક જ્ઞાનનું કારણ છે. અને એ સમ્યક જ્ઞાન એકવાર પ્રગટ થયા પછી શું થશે? કાયમ રહેવાનું છે. પણ વયું ન જાય, સમ્યક જ્ઞાન વમી ન જાય ક્યારે? વમી જાય એવું તો આવે છે ને, સમ્યક દર્શન સમ્યક જ્ઞાન વમી જાય ને. તે જ કહું છું, આમાં કેમ અચળ લખ્યું? ઓલું તો વમી જાય છે ને સમ્યક જ્ઞાન ની બધું, તો પણ વમી તો જાય ને, વચ્ચે ગેપ તો પડે ને. વમી જાય કે ન જાય એ તને એવી ઢીલી કેમ વાત યાદ આવે છે? વમી જાય છે તને એ યાદ આવે છે, તને ધન મળે છે ને ત્યારે વિચાર નથી આવતો એકવાર વયું જશે? ન્યાય નહી, એ ઓપ્શનલ છે તો ખરો, છતાં એ યાદ રાખે છે કોઈ દી? એ જે થવાનું છે એને યાદ, અને આ તને એમ ભાવના કેમ નથી કે એકવાર પ્રાપ્ત થયા પછી હું પુરુષાર્થ કાયમ રાખીશ કે જેથી અચળ રે? અહીંયા પડવા કરવાની વાત જ હોતી નથી. પડે બીજો હું મને તો એકવાર, અને એટલા માટે સમયસારમાં કોઈ પણ ગાથામાં એમ વાત કરી છે, ક્ષયની ના કરી છે કે ના ભાઈ કદાચ ઉપશમ કરશું પછી કદાચ પડી જાય એવું બધી વાત કરી છે? શેની વાત કરી છે? ક્ષય કરું 73 ગાથામાં છે કે નહીં? છું એક શુદ્ધ મમત્વહીન હું, જ્ઞાન દર્શન પૂર્ણ છું, એમાં રહી સ્થિત લીન એમાં, આ સૌ ક્ષય કરું નાશ કરું. એમને આ નથી કર્યું હું દબાવીશ ને કદાચ પછી પડી જાય. જેને કામ કરવું છે એ આવી વાતમાં રોકાતો નથી. એને એટલું વીર્યનું બળ પુરુષાર્થ આવવું જોઈએ કે એકવાર થયા પછી હું કાંઈ પાછો. ગુજરાતીમાં એક સરસ આવે છે, નર્મદ કવિનું નામ સાંભળ્યું હોય કોઈ, ડગલું ભર્યું તે ના હટવું ના હટવું. શું છે એવું? પોતાનું જ ડગલું ભર્યું એમ પુરુષાર્થીને શું આવે કે હું એકવાર સમ્યક દર્શન જ્ઞાન પ્રાપ્ત કરવાનો છે, હવે હું પાછો ફરવાનો નથી. સંસારને મેં તો શું દઈ દીધી છે? પીઠ દઈ દીધી, તિલાંજલિ દીધી છે, હવે ફરીથી અન્ય સંસાર થવાનો નથી. એવા પુરુષાર્થી એવી ભાવનાથી જાગૃત થવું જોઈએ. તો આવા સમ્યક જ્ઞાનનું કારણ ભેદજ્ઞાન છે, અને ભેદજ્ઞાન આત્મા અને પર વસ્તુઓનું છે. તેથી હે ભવ્ય જીવો, કોને કહે છે આ? ભવી જીવને કહે છે ને. આપણને શું ખબર આપણે ભવી છીએ કે નથી? ભવી છીએ આપણે? કોણે આપણને ગેરંટી આપી? અરે ભવી અભવી એટલો વિશ્વાસ નથી આવતો. તું ધર્મ કરવા નીકળો છો? ધર્મ કરવાનો છે તો તને એટલો વિશ્વાસ નથી આવતો કે હું ધર્મ કરવાને લાયક છું કે નહીં?